એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આજે આપણે વાત કરવાના છીએ અબુ અલી અલ હુસૈન ઇબ્ન અબ્દ અલ્લાહ ઇબ્ન સીના વિશે, જેમને પશ્ચિમમાં લોકો અવિસેના તરીકે ઓળખે છે.
હા, બિલકુલ. ઇસ્લામિક સુવર્ણ યુગના એક મહાન પર્શિયન વિદ્વાન, ફિલસોફ પણ અને ચિકિત્સક પણ.
અને એમનું મહત્વ એ છે કે એમણે તર્ક, ચિકિત્સા અને આધ્યાત્મિકતાને જાણે જોડવાનો પ્રયાસ કર્યો.
બરાબર, એક સેતુ બાંધ્યો એમ કહી શકાય.
તો ચાલો આજે એમના જીવન, એમના વિચારો અને એમની જે અસર રહી છે એને થોડું ઊંડાણથી સમજીએ.
ચોક્કસ. અવિસેનાનો સમય એટલે કે 980 થી 1037 સીઈ એ ખરેખર ઇસ્લામિક સુવર્ણયુગનો શિખરકાળ હતો. એ વખતે ગ્રીક દર્શન અને વિજ્ઞાનના અરબીમાં ઘણા ભાષાંતર થયા અને એના પર નવી વિચારધારાઓ પણ વિકસી.
અચ્છા, પણ એ સમયે રાજકીય સ્થિતિ કેવી હતી? સ્થિરતા હતી?
ના, સાચું કહું તો રાજકીય રીતે સામ્રાજ્ય વહેંચાયેલું હતું, જેમ કે સામાન્ય ધ્વંશ, બુય્યદ વંશ. પણ આનાથી એક ફાયદો એ થયો કે વિદ્વાનોને અલગ અલગ દરબારોમાં આશ્રય અને પ્રોત્સાહન મળતું રહ્યું.
એટલે રાજકીય અસ્થિરતા છતાં બૌદ્ધિક વિકાસ માટે જગ્યા હતી.
હા, બિલકુલ. અને એ સમયનું જે બૌદ્ધિક વાતાવરણ હતું ને, એમાં એરિસ્ટોટલનો તર્કવાદ હતો, નિયોપ્લેટોનિઝમની ગૂઢ વાતો હતી જે આત્મા ને એના મૂળ સ્ત્રોત સાથેના સંબંધ પર ફોકસ કરે, અને સાથે ઇસ્લામિક ધર્મશાસ્ત્ર પણ. આ બધાનું મિશ્રણ હતું.
અને એમના સમકાલીન પણ મોટા ગજાના લોકો હશે ને?
હાસ્તો, અલબિરુની જેવા મહાન વૈજ્ઞાનિક એમના સમકાલીન, એમની વચ્ચે વૈચારિક સંવાદ પણ થયેલો જાણીતો છે. આવા વાતાવરણમાં જ અવિસેના જેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ ખીલ્યા.
અને એમની પ્રતિભા તો કહે છે કે નાનપણથી જ દેખાતી હતી.
બિલકુલ.
10 વર્ષની ઉંમરે કુરાન કંઠસ્થ.
હા, અને કિશોરાવસ્થામાં જ તર્કશાસ્ત્ર, ગણિત, ચિકિત્સા આ બધામાં નિપુણતા મેળવી લીધી હતી.
સાચે? આટલી નાની ઉંમરે?
જો કે એરિસ્ટોટલનું મેટાફિઝિક્સ સમજવામાં એમને શરૂઆતમાં તકલીફ પડી હતી, પણ પછી જ્યારે એમણે અલ ફરાબીની ટીકા વાંચી ત્યારે એ ગૂઢ વિચારો સ્પષ્ટ થયા.
એટલે કે એક વિદ્વાન બીજા માટે માર્ગ ખોલે છે.
બરાબર. અને પેલી વાત પણ સાચી છે કે 17 વર્ષની ઉંમરે એમણે બુખારાના શાસક નૂહ ઇબ્ને મંસૂર એમનો સફળ ઇલાજ કર્યો,
અને એના બદલામાં શાહી પુસ્તકાલય વાપરવા મળ્યું.
હા, જે એમના જ્ઞાનના વિકાસ માટે ખૂબ જ મહત્વનું સાબિત થયું. અમૂલ્ય ખજાનો હતો એ તો.
પણ એમનું જીવન ખાલી પુસ્તકો અને ચિંતનમાં જ નહોતું વીત્યું, ખરું ને? રાજકીય ઉથલપાથલનો પણ સામનો કરવો પડ્યો હતો.
ચોક્કસપણે એમનું જીવન રાજકીય અસ્થિરતાથી ભરેલું હતું. ષડયંત્રો, સત્તા સંઘર્ષ, એમને વારંવાર સ્થળાંતર કરવું પડ્યું, ક્યારેક તો જેલમાં પણ જવું પડ્યું.
ઓહ, આટલું બધું?
હા, અને આ બધાની વચ્ચે પણ એમણે ચિકિત્સક તરીકે અને ક્યારેક વઝીર તરીકે પણ સેવા આપી. આટલી અસ્થિરતા વચ્ચે આટલું બધું લખવું અને એ પણ આટલું ઊંડું, એ ખરેખર અસાધારણ કહેવાય. એમનું મનોબળ જબરદસ્ત હશે.
તો એમના મુખ્ય ગ્રંથો કયા ગણાય જેની આટલી મોટી અસર થઈ?
મુખ્યત્વે બે ગ્રંથો છે. પહેલો ધ કેનન ઓફ મેડિસિન, અરબીમાં અલ કાનૂન ફી અલતિબ. 5 ભાગોનો મોટો તબીબી જ્ઞાનકોશ છે. લગભગ 600 વર્ષ સુધી યુરોપ અને ઇસ્લામિક જગતમાં એ પ્રમાણભૂત ગ્રંથ રહ્યો.
600 વર્ષ?
હા. એમાં ચેપી રોગો કેવી રીતે ફેલાય છે, ક્વોરન્ટાઇનનો ખ્યાલ, ક્લિનિકલ ટ્રાયલ, આવા ઘણા આધુનિક કહી શકાય એવા વિચારો હતા.
અદ્ભુત. અને બીજો ગ્રંથ?
બીજો છે ધ બુક ઓફ હીલિંગ, એટલે કે કિતાબલ શિફા. હવે આ નામ પ્રમાણે ખાલી શારીરિક નહીં પણ આત્માના હીલિંગ માટેનો ગ્રંથ છે. એમાં તર્કશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, ગણિત અને તત્વમીમાંસા આ બધા વિષયોને આવરી લેવાયા છે. એક મોટો દાર્શનિક જ્ઞાનકોશ.
અચ્છા, અને પેલો પ્રખ્યાત ફ્લોટિંગ મેન વાળો વિચાર પ્રયોગ, એ ખરેખર કલ્પનાને પડકારે એવો છે?
હા, એ બુક ઓફ હીલિંગનો જ એક ભાગ છે. એમાં અવિસેના કલ્પના કરવાનું કહે છે કે તમે શૂન્યમાં તરી રહ્યા છો, તમારી કોઈ ઇન્દ્રિય કામ નથી કરતી. આવી સ્થિતિમાં પણ એ કહે છે કે તમને તમારા હોવાપણાનો, તમારા અસ્તિત્વનો અહેસાસ તો થશે જ.
હું છું એવો ભાવ.
બરાબર. આના દ્વારા એ આત્માની અમૂર્તતા અને શરીરથી એની ભિન્નતા સાબિત કરવાનો પ્રયાસ કરે છે. સદીઓ પહેલાનો આ વિચાર છે.
એમની ફિલોસોફીમાં, એટલે કે તત્વજ્ઞાનમાં, એમની સૌથી મોટી દેન કઈ ગણાય? કોઈ નવી વાત?
હા, એમનું સૌથી ક્રાંતિકારી યોગદાન હતું તત્વ, એસેન્સ એટલે કે વસ્તુનું મૂળ સ્વરૂપ શું છે, અને અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ એટલે કે વસ્તુ છે કે નહીં, આ બે વચ્ચેનો ભેદ પાડવો. એમણે કહ્યું કે જુઓ, ફક્ત ઈશ્વર જ એવા છે જેમાં તત્વ અને અસ્તિત્વ એક જ છે. એ આવશ્યક અસ્તિત્વ છે, નેસેસરી બીંગ.
એટલે કે ઈશ્વરનું હોવું એ એમના સ્વભાવમાં જ છે.
બરાબર. જ્યારે બાકીની બધી સૃષ્ટિ, આપણે બધા સંભવિત અસ્તિત્વ છીએ, પોસિબલ બીંગ. આપણું અસ્તિત્વ એ આપણા તત્વ પર ઈશ્વર દ્વારા ઉમેરાયેલો એક ગુણધર્મ છે.
આ તો બહુ ગહન વાત છે.
હા, અને આ ભેદ ખાલી તાત્વિક નહોતો. એણે ઈશ્વર અને સૃષ્ટિ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો અને ધર્મશાસ્ત્રના ઘણા પ્રશ્નોના તાર્કિક ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો.
તો આ વિચારોનો પ્રભાવ કેવો રહ્યો પછી? સ્વીકારાયા તરત કે વિરોધ પણ થયો?
પ્રદાય જ વિકસ્યો, પણ હા, ટીકા પણ થઈ, ખાસ કરીને કેટલાક રૂઢિચુસ્ત વર્ગ તરફથી, જેમને આ તર્ક અને શ્રદ્ધાનો સમન્વય કદાચ બહુ પસંદ નહોતો.
અને યુરોપમાં?
યુરોપમાં 12મી સદીમાં લેટિન ભાષાંતરો થયા અને એનાથી યુરોપિયન સ્કોલેસ્ટિસિઝમ પર, એટલે કે મધ્યયુગીન યુનિવર્સિટીઓના તત્વજ્ઞાન પર ભારે અસર પડી. થોમસ એક્વિનાસ જેવા મોટા વિચારકોએ એમના ઘણા વિચારો અપનાવ્યા, જોકે અમુકનું ખંડન પણ કર્યું.
અચ્છા, એટલે એમનો પ્રભાવ પૂર્વ અને પશ્ચિમ બંનેમાં ફેલાયો.
બિલકુલ. અને આજે પણ એમની જે તબીબી પદ્ધતિઓ હતી, પુરાવા આધારિત ચિકિત્સાનો વિચાર, મન અને શરીરના સંબંધની એમની સમજ, એ બધું પ્રાસંગિક ગણાય. એમના તત્વમીમાંસાના તર્કો આજે પણ ધર્મદર્શનમાં ચર્ચાય છે.
આટલા મોટા ગજાના વિદ્વાન પણ હતા તો માણસ જ. એમના જીવનના કેટલાક રસપ્રદ પાસા પણ નોંધાયા છે ને. પેલી વાત સાચી છે કે ક્યારેક મદિરાપાન કરીને લખતા?
હા, એવી એક વાત છે ખરી, જો કે એ કેટલી વિશ્વસનીય છે કહેવું મુશ્કેલ છે. પણ એનાથી એ ખ્યાલ આવે છે કે તેઓ માત્ર ગહન ચિંતનમાં ડૂબેલાના નહોતા રહેતા. એ કવિતા, સંગીત, ભોજન જેવા સાંસારિક આનંદ પણ માણતા હતા. આ એમને એક વધુ જીવંત વ્યક્તિત્વ તરીકે રજૂ કરે છે.
બરાબર. અને એમનું એક કથન પણ છે જે એમના અભિગમને દર્શાવે છે.
હા, પેલું કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન, કારણ કે બધી વસ્તુઓનું કારણ હોય છે, તે તેના કારણો દ્વારા જાણવામાં ન આવે ત્યાં સુધી પ્રાપ્ત થતું નથી અથવા પૂર્ણ થતું નથી.
વાહ, એટલે કારણોની શોધ, તર્ક, એ જ એમના જ્ઞાન માર્ગનો પાયો હતો.
નિશંકપણે. એટલે જ અવિસેના તર્ક અને શ્રદ્ધા વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચે એક સેતુ જેવા લાગે છે. એમની વિરાસત આપણને એક વિચાર જરૂર આપી જાય છે. આજે આપણી સામે જે જટિલ સમસ્યાઓ છે, ખાસ કરીને વિજ્ઞાન અને શ્રદ્ધા કે પછી માનવ મૂલ્યો વચ્ચે સંતુલન સાધવાની વાત હોય, તો શું આપણે અવિસેનાએ જે રીતે જુદી જુદી જ્ઞાન પ્રણાલીઓનું સંશ્લેષણ કર્યું એ મોડેલમાંથી આજે કંઈક શીખી શકીએ?
ખૂબ જ વિચારવા જેવો પ્રશ્ન છે. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.